સૌ મન વચન તનથી સમજણ પૂર્વક મગ્ન થયા છે. રામ ભરત પ્રેમની કવિ પોતાની સ્થિતિ શું છે એનું દર્શન કરાવે છે કે અકથનીય છે, ન વર્ણન થઈ શકે, એના માટે જીભ નથી, શબ્દો નથી. એટલે માત્ર પોતાની જાતને જ એમાં વિલીન કરી દીધી. ભરત અને રામજીના પ્રેમની અંદર પોતાના અસ્તિત્વને સમાપ્ત કરી દીધું કે આપણે તો કોઈ વશાતમાં નથી. આ પ્રેમ કેટલો બધો ઊંચી કક્ષાનો છે કે માણસ પોતાની જાતને ભૂલી જાય, માત્ર પ્રેમની અંદર ડૂબી જ ગયો હોય, સંપૂર્ણ ડૂબી ગયો હોય, એને પોતાને ખ્યાલ ના આવે કે હું ક્યાં છું. એમ મન તન વચન મગન વિચાર ને વૈરાગ્યથી કઈ ભાન ભૂલી ગયા નથી, કઈ દિશા ચૂક થઈ ગઈ નથી. ઘણી વાર પ્રેમની અંદર માર્ગ ભૂલાય, દિશા ભૂલી જાય, પણ આ તો વિચાર અને વૈરાગ્ય પૂર્વક એની અંદર સંપૂર્ણ રીતે ગરક થઈ ગયેલા છે. કે અક્કલ ના હોય ને એમને માથડિયું કરીને ખાડામાં પડ્યા હોય એવું નથી. કઈક સ્વાર્થ છે અને કઈક મળવાનું છે, એટલા માટે ભગવત પ્રેમની અંદર વૈરાગ્ય સંપૂર્ણ બતાવ્યો છે. જ્યાં શુદ્ધ પ્રેમ હોય ત્યાં જ વૈરાગ્ય હોઈ શકે, કે એની અંદર નિષ્ઠા છે, કોઈ પણ જાતની અપેક્ષા નથી. એનું નામ વૈરાગ્ય, પોતાનો ત્યાગ. મારે કઈ પણ જોઈતું નથી, કોઈ પણ સ્વાર્થ નથી, અને માત્ર પ્રેમ જ જોઈએ છે. આ પ્રકારનો વૈરાગ્ય અને પાછો ભરત ને રામજી વચ્ચેનો જે પ્રેમ છે ને, એ નિખાલસ ને નિર્દોષ છે, એનો પણ વિચાર સંપૂર્ણ છે. મતલબ પ્રેમની અંદર સંપૂર્ણ સભાનતા છે, ને છતાંય મન તન વચન થી એમાં સમર્પણ છે. કોઈ ભૂલ થાય એવી નથી. આ બધા ને જે એક સ્તબ્ધતા જેને કહેવાય, ચકાચોંધ, એમ રસ્તે ચાલતા હોઈએ અને સામેથી કોઈ વાહનનો પ્રકાશ એટલો બધો આવે કે આંખો અંજાઈ જાય, કશું ખબર ના પડે આજુબાજુ, એટલે શું કરવું પડે, ત્યાં ત્યાં ઉભા થઈ જવું પડે, ખસાય જ નહીં. એમ જો કઈ પણ થાય તો મુસીબત થઈ જાય, સહેજ પણ ખસીએ તો. એમ ભગવાન ના એ ભક્ત વચ્ચેના પ્રેમનું જે દર્શન છે એટલું બધું દેદીપ્યમાન છે, એટલું કે બધા જ એનાથી અંજાઈ ગયા છે, કે ત્યાંથી સહેજ પણ અલીચાલી ખસી શકે જ નહીં. મનથી પણ ખસી ન શકે, શરીરથી પણ ખસી ન શકે. તો આ અવસ્થાને તુલસીજીએ બહુ જ સરસ રીતે સમજાવ્યું. જ્યાં જનક ગુર ગત મતિ ભોરી, સાવ જાણે કે અણસમજ હોય એવી અણસમજની સ્થિતિ સૌની થઈ. કોની? જ્ઞાનીઓની, ત્યાગીઓની, તપસ્વીઓની. બીજા બધાની તો ગણના કરશો જ નહીં, પણ જેની આવી કે ઉપરની કક્ષા છે એ પણ અહીંયા ગાડી એમની એમની મતિ કેવી થઈ ગઈ? ભોરી. એમની એમના વિચારોની દિશા અને મતિ બંને એવા વિભ્રમિત થઈ ગયા કે પોતાનો રસ્તો પોતે જ ભૂલી ગયા. ક્યાં કઈ બાજુ જવું, એક જ જગ્યાએ ઉભા રહી ગયા, રસ્તો સુજે જ નહીં. તો એને કહ્યું, પ્રાકૃત પ્રીતિ કહત અતિ બડી ખોરી. અંજો આ વાતને કોઈક સામાન્ય વાતે સરખામણી કરું ને તો એ કવિ તરીકેની મોટામાં મોટી ભૂલ ઉણપ ક્યાં હોય શકે. જેમ સરસમાં સરસ દૂધપાક બનાવ્યો હોય કે રસોઈ બનાવી હોય એમાં ખાંડ નાખવાનું ભૂલી ગયા, એ તો બડી ખોરી, મોટામાં મોટી ભૂલ. રસોઈ ખૂબ સુંદર બનાવી, ઘણી બધી વાનગીઓ બનાવી હોય, પણ એક એમાં મીઠું જ ના નાખ્યું હોય, આટલી મોટી ભૂલ. મને 40 શેર ની ભૂલ થાય. કદાચ તોલવામાં 2-5 શેર ની એક ભૂલ થઈ ગઈ હોય, પણ તો મણ તોલી હોય 5-40 મણ ની ભૂલ થઈ ગઈ હોય ખરું એવું. પણ અહિયાં બડી ખોરી, અમારી મોટામાં મોટી ભૂલ, કે જે મૂર્ખ માણસ પણ એમ કે આ ભૂલ છે. જેમ આ ભૂલ કહ્યું, મણે 40 શેર ની ભૂલ, કેવું હશું આવ્યું કે મણે 40 શેર ની ભૂલ તો થતી છે, 2-5 શેર ની ભૂલ થાય, પણ આખું ગોળું. બડી ખોરી કહીને તુલસીજીએ પોતાની જાતને ત્યાં મૂકી દીધી કે આ વસ્તુ એનું વર્ણન કરવું મારા માટે બિલકુલ અશક્ય છે. આ જે પરિસ્થિતિ છે ને, એને જો વર્ણન કરવા જઉં ને તો મારી જીભ કચરાય, એનું વર્ણન થઈ શકે એમ છે જ નહીં. એને કહ્યું તો વર્ણત રઘુબર ભરત વિયોગુ, આ તો વિયોગ થવાનો છે. અને વિયોગ પહેલાનું મિલન કેવું હોય, કેવું આક્રંદ વાળું હોય, હૃદય વિદારી નાખે, એમ અચમચાવી નાખે મને, બસ અહીંથી છૂટા પડવાનું. કોઈને સ્ટેશને મૂકવા જાઓ અને છૂટા પડવાનું હોય, ગાડી ઉપડે તાર જોજો આંખની અંદર જળજળિયા કેવા આવે, આ એ કરતા હોય પણ આંખની અંદર વિદાય. અહીંયા એ જે પ્રસંગનું વર્ણન કરવા માટેનું અહીંયા ગાડી કહ્યું, ભરત રઘુબર આ વિયોગ થવાનો છે. અને આ વિયોગ પહેલાનું વર્ણન કેવું, કેવી આક્રંદ ભરી પરિસ્થિતિ હોય. કદાચ બેઠેલો આખો સમાજ ખુલ્લા મોડે પોક મૂકીને રડે. ભરત વિયોગ બંને વચ્ચેના, અને વિયોગ કઈ 1-2 દાડાનો નથી, કદાચ 1-1 મહિનાનો કે વર્ષ દાડાનો નથી, 14 વર્ષનો વિયોગ થવાનો છે. અને ફરી મળશે તારે 14 વર્ષે મળવાનું. 14 વર્ષે તો બાપ ઘેર આવ્યો હોય ને, બાળક નાનું હોય ને, એટલે આવડો મોટો થઈ ગયો. 14 વર્ષે પોતાના બાળકનું માપ કેવી રીતે કાઢી શકે. તો આ 14 વર્ષના વિયોગને કેવી રીતે સમજવો, કેવી રીતે એને સહન કરવો. તો તુલસીજી પણ આ બાબતની અંદર એટલા બધા વ્યથિત છે કે ભરતજીની સાથે તો અયોધ્યાથી આવ્યા છે, ભગવાનની સાથે ચિત્રકૂટમાં બેઠેલા છે, બેમાંથી એક કઈનો સંગાત તુલસીને કવિ તરીકે છોડવો નથી, ભક્ત તરીકે છોડવો નથી. કારણ ભગવાનની આગળ સેવક તરીકે, અને ભરતજીની આગળ એ ભક્ત છે, એની ભક્તિમાંથી શીખવા માટે તુલસીદાસજી સાથે સાથે રહ્યા છે. કે કદાચ ભરતજીથી આગો જાઉં તો મને મારું કંઈક શીખવાનું જતું રહે, તો એટલે ભરતજીથી પણ જુદા નથી પડવું, અને ભક્ત તરીકે ભગવાનથી પણ તુલસીજીને જુદા નથી પડવું. મારે મારા ભગવાને જોઈએ છે, મારે અને ભગવાનનો ભક્ત ભરત એની ભક્તિ કેવી છે એનું દર્શન કરવા માટે ભરતજીને પણ જોઈએ છે. હવે બેને છૂટા પાડવાના છે. ભરત એનું વર્ણન, રઘુબર ભરત વિયોગ, આ બે જણને હવે અહીંયાથી પ્રસ્થાન થવાનું છે. ભગવાનની આંખમાં આંસુ છે ભરતજીના ગયા પછી. તો જો કવિ કહે છે કે હું મારા પ્રભુને વ્યથિત, હું જોવા એનું વર્ણન હું કેવી રીતે કરી શકું, હું ગાંડો કેવો. અને કદાચ ભગવાનની આંખમાં કરુણાના અશ્રુ, અને એ કવિ લખવા બેસે ને કે આ કવિ કેટલો નિષ્ઠુર છે, આ કવિ પથ્થર હૃદયનો, જાણે કે એનામાં હૃદય જ નથી. તુલસીજીએ એની કક્ષા પોતાની કવિ તરીકેની ચરમસીમા બતાવી દીધી. सुनि कवि कठोर, कवि ने कठोर के शिका केव छे इन्हें पाछा हट देव पड़े। कालिदासे कुमार संभवनी अंदर शिव पार्वती ना प्रेम नु एवं वर्णन करी तो कि एना अपराध ने कोड थी गया पछी थी आखा शरीर। इतने जे वर्णन नी जे सीमा होय जे हद होय एथी आगळ न जाय, नहींतर कवि नी अवदशा थी जाए। લોકો પણ એને સમજે કે આ કેવો માણસ છે, આવું તો વર્ણન થઈ શકતું છે આટલું આટલી હદ સુધીનું? એટલે એક નિષ્ઠુરતા ને ખ્યાલમાં રાખીને એનાથી બીને તુલસીદાસજી કવિ તરીકે આ પ્રસંગની અંદર પાછા હટી ગયા કે જે વિયોગની કરુણા છે અને એ જે દ્રશ્ય છે એ હું પણ સહન કરી શકતો નથી, મારાથી સહાય જોઈ શકાય એવું નથી, તો વર્ણન કરીશ તો વાંચનારને કે એની પાછળ અનુસરનારની કઈ દશા થશે, તે બધાને એ દશા સુધી મૂકી દેવાની મારી નિષ્ઠુરતા કઠોરતા, હું દર્શન કરવા માંગતો નથી, આટલેથી અટકી જઉં છું। રસ્તો ચાલતો હોય, જતો હોય, જતો હોય, પણ વચ્ચે ખાઈ આવી જાય એટલે ચાલનારો માણસ ઉભો રહે કે ઉભા રહો, હવે અહીંથી આગળ જવા જેવું નથી જ, નતર ખાડામાં પડે। એમ તુલસીજીએ પણ પોતે અહીંયા આગાડી નક્કી કરી લીધું કે જો બધા જ સાંભળશે બધા જ તો આ કવિને વગોવી નાખશે, અને કવિ વગોવાઈ જાય એટલે એના કાવ્યની અંદર પણ ક્ષતિઓ આવી જાય। જે વિવેચકો હોય ને એ વિવેચકો પણ બોલે જાણે આ રીતનું વિવેચન આ વધારે પડતું છે, વિવેચક એટલે પછી બધી જાતની વાતો કરી શકે, એની ટીકા કરી શકે અને એને એની પ્રશંસા પણ કરી શકે, એનું નામ વિવેચક। તો તુલસીને એમ થયું કે આગળ જતા કોઈ વિવેચક એવો નીકળે કે આ કવિને વગોવી નાખે, અને એટલા માટે હું અહીંયા ગાડી મારી હદ સમજીને આટલેથી આગળ આ પ્રસંગને હું બતાવવા દર્શાવવા માંગતો નથી। ત્યાં ગાડી પોતે સ્તબ્ધ થઈ જઈને અને એ સંકોચ ન કહી શકાય, સારા શબ્દોમાં કેવું હોય તો ખોટી વાતને ગમે એટલા સારા શબ્દોમાં કહીએ તો પણ ખોટી એ ખોટી, જે દુઃખદ છે દુઃખદ છે, ગમે એટલા સારા શબ્દોથી વર્ણન કરીએ, ઉપમાઓથી, અલંકારથી, સમાસથી, પણ જે ઘટના દુઃખદ છે દુઃખદ જ છે, એટલે એને અકથ કહી દીધી, કહી શકાય સારી વાણીથી આ પ્રસંગને વર્ણવી શકાય એમ નથી। કેટલા સરસ શબ્દોથી એનો આવરી લીધા, એનો એ આખા જ પ્રસંગને વાળી લીધો, બસ હવે અહીંયાથી નહીં। સાર કારણ કાવ્ય છે, સારા શબ્દોમાં જ વાત કરવાની છે, અને સારા શબ્દો તો અહીંયા ગાડી આપી શકાય એવા છે જ નહીં। અકથ કહાની કે જે કહેવું હોય તો એ માણસનું હૈયું ભારે થઈ જાય, એની જીભ ઉપડે નહીં, અકથ બોલવું કેવી રીતે હૈયું ગદગદ થઈ ગયું ભરાઈ ગયું હોય, શોકથી વિરહથી વિયોગથી એટલું બધું હૃદય વ્યથિત થયું હોય કે અંદરથી કોઈ પણ બાબતનો ભાવ વ્યક્ત કરવાની શક્તિ જ ના રહી હોય, પોતે શિથિલ થઈ ગયો હોય, એક તખલું આમથી આમ ઉઠાવી ન શકે એવી શિથિલતા આવી ગઈ હોય તો બીજું શું કરી શકે। એટલે કવિએ પોતાની શિથિલતાનું દર્શન કરાવીને એની હદ મૂકી દીધી કે હવે આટલેથી આગળ મારે જવાની ઈચ્છા નથી, કારણ આ પ્રસંગ અત્યંત કરુણામય છે ભરતજી અને રામજીના વિયોગનો।